જેમને પાના નંબર
173
આપણે મહાવીર તત્વ પ્રકાશના પાના નંબર 163 ઉપરથી લેવાનું છે. અત્યારે આપણે પરિણામ પ્રમાણે ફળ એની ચર્ચા કરી રહ્યા છે. તેમાં બાકી રહેલ જે છે તે વ્યવહારનો માર્ગ બે પ્રકારનો છે. એક મોક્ષને અનુકૂળ છે અને બીજો સંસારને અનુકૂળ છે. મોક્ષને અનુકૂળ વ્યવહાર માર્ગ આત્મજાગૃતિપૂર્વક જિનેશ્વરોએ કહેલો ચારિત્ર માર્ગ છે અને સંસારને અનુકૂળ વ્યવહાર માર્ગ તે આત્મદ્રષ્ટિ સિવાયનો અસમ્યક ચારિત્રની પ્રવૃત્તિ કરવી તે છે. સમ્યક ચારિત્રનું આચરણ કરતા કસાય તથા ઇન્દ્રિયોનો જય થાય છે. કસાય તથા ઇન્દ્રિયોના જયથી સ્વાધ્યાયમાં વૃદ્ધિ થાય છે અને સ્વાધ્યાય કરવાથી ધ્યાન પ્રગટે છે અને ધ્યાન છેવટે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આમ આત્મજાગૃતિપૂર્વક આ ચારિત્રનું આરાધન કરવાથી શુભ ધ્યાનના જે જે વિરોધી તત્વો છે તેનો નિરોધ થાય છે. આ ધ્યાન સિવાય અનંત શક્તિવાન શુદ્ધ આત્માને મેળવવાને કોઈ પણ જીવ શક્તિમાન થતો નથી. પૂરું કરી લો. જે બુદ્ધિવાન જીવો લોક પ્રવાહની અપેક્ષા રાખ્યા વિના રાગ દ્વેષ પ્રપંચ ભ્રમ મદ કામ ક્રોધ લોભ આદાદિથી રહિત પવિત્ર ચારિત્રને આચરે છે અને નિત્ય અનુભવગમ્ય કર્મફળ રહિત આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરે છે, તે કર્મશત્રુના સમૂહનો નાશ કરીને પરમ સુખમય નિર્ભય સિદ્ધિરૂપ મહેલમાં પ્રવેશ કરીને સદા આનંદમય થઈ રહે છે. ઇતિ અષ્ટમ ચારિત્ર અધિકાર સભા. આપણે પરિણામ પ્રમાણે ફળ, જે પ્રમાણે અનુભૂતિમાં જે પરિણામ આવે તે પ્રમાણે ફળ મળે તેના અનુસંધાનમાં આગળ ચર્ચા કરતાં આપણને કહેવામાં આવે છે કે વ્યવહારનો માર્ગ અને મોક્ષનો માર્ગ. એમ વ્યવહારનો માર્ગ છે એ બે પ્રકારનો છે. એક મોક્ષને અનુકૂળ છે અને બીજો સંસારને અનુકૂળ છે. એટલે કે સંસારની ભોગવિલાસની જે પ્રાપ્તિ છે એમાં પણ અનુકૂળતા પ્રમાણે જો વ્યવહાર કરવામાં આવે તો તે સહેલાઈથી મળે છે. એવી રીતે મોક્ષની પ્રાપ્તિ માટે પણ જે નીતિ નિયમો અને પ્રમાણે જ્ઞાની પુરુષો કહી ગયા છે તે પ્રમાણે આપણે કરીએ તો તે માર્ગે આપણે આગળ વધી શકીએ અને મોક્ષને અનુકૂળ આત્મજાગૃતિપૂર્વક જે જિનેશ્વરોએ જે આગમમાં કહેલો માર્ગ છે તે ચારિત્ર માર્ગ છે અને સંસારને અનુકૂળ અને વ્યવહાર માર્ગને તે આત્મદ્રષ્ટિ સિવાયનો અસમ્યક ચારિત્ર પ્રવૃત્તિ કરવી તે છે. હવે આગળ કહે છે કે આ રીતનો માર્ગથી સમ્યક ચારિત્રનું જે નિર્માણ થાય છે તેનાથી કસાય તથા ઇન્દ્રિયોનો જય થાય છે. કસાય તથા ઇન્દ્રિયોના જયથી આપણે જે સ્વાધ્યાયમાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને સ્વાધ્યાય કરવાથી અલ્ટિમેટ ધ્યાન પ્રગટે છે, અને ધ્યાન છે એ કર્મો બાળવાનો એક ઉત્તમ સાધન છે. એટલે આગળ કહે છે કે ધ્યાનથી આપણને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આમ આત્મજાગૃતિપૂર્વક એટલે આપણું ધ્યેય આત્માનું હોવાથી આ ચારિત્રનું આરાધન કરવાથી શુભ ધ્યાનના જે જે વિરોધી તત્વો છે તેનો નિરોધ થાય છે. જે વિરોધી તત્વો કશાય છે તેનો નિરોધ થાય છે. આ ધ્યાન સિવાય અનંત શક્તિવાન જે શુદ્ધ આત્મા, અનંત ઐશ્વર્યવાન, જેના ઐશ્વર્ય સિવાય કે આત્માના ઐશ્વર્યથી વધારે આ સંસારમાં બીજા કોઈનું ઐશ્વર્ય છે જ નહીં, એવું જ્ઞાનવાન શુદ્ધ આત્માનું, આત્માને મેળવવાનું જે સાધન છે એ ધ્યાન છે. જે બુદ્ધિમાન જીવો લોક પ્રવાહની અપેક્ષા રાખ્યા વિના રાગ દ્વેષ પ્રપંચ ભ્રમ મદ કામ ક્રોધ લોભ આદિ રહિત પવિત્ર ચારિત્ર આચરે છે અને નિત્ય અનુભવ ગમ્ય કર્મફળ રહિત આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરે છે, તે કર્મશત્રુના સમૂહનો નાશ કરીને પરમ સુખમય નિર્ભય સિદ્ધિરૂપ મહેલમાં પ્રવેશ કરે છે, કે આત્મામાં લીન થઈ જાય છે અને તેના ગુણોમાં તે મગ્ન બની જાય છે. એમ આપણને કહે છે. સરસ
સરસ. નવ તત્વમાં છેલ્લું તત્વ કયું વિચાર્યું?
મોક્ષ.
મોક્ષ. અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે એ મોક્ષ કેમ મળે અથવા આત્માનો મોક્ષ કેમ થાય એ માટે ચારિત્ર અધિકાર આપવા.
ચારિત્ર અધિકાર.
એ ચારિત્ર અધિકારના બે ભાગ છે. કયા કયા?
એક વ્યવહાર ચારિત્ર.
એક વ્યવહાર ચારિત્ર અને બીજું
નિશ્ચય.
નિશ્ચય અથવા સમ્યક ચારિત્ર અને અસમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર એ નિશ્ચય આધારિત ચારિત્ર જે છે એ સમ્યક ચારિત્ર, વ્યવહાર ચારિત્ર. અને બીજો જે સંસારને અનુકૂળ છે એ પણ એક ચારિત્ર જ છે. પ્રત્યેક જીવ દેહધારી છે એનો બધો વ્યવહાર ચારિત્ર જ છે, પણ નક્કી એટલું જ કરવાનું કે એ સમ્યક કે
અસમ્યક.
અસમ્યક. જો અસમ્યક હોય તો વ્યવહારને અનુકૂળ થાય છે, વ્યવહારને પુષ્ટ કરે છે, અને સમ્યક હોય તો
મોક્ષ માર્ગ,
મોક્ષ માર્ગને અનુકૂળ થાય છે. એટલે અહીંયા વ્યવહાર માર્ગના બે પ્રકાર કયા? સમ્યક અને અસમ્યક. એટલે આપણે ત્યાં જે ચારિત્રની વાત આવે છે એ કયા ચારિત્રની? સમ્યક ચારિત્ર.
સમ્યક.
સમ્યક ચારિત્રનું લક્ષણ શું?
જ્ઞાન દર્શન ચારિત્ર અનંત વીર્ય તપ એ સમ્યક ચારિત્ર.
આત્મજાગૃતિ
કરાવે છે.
આત્મજાગૃતિ પૂર્વકનો જે માર્ગ, જે વ્યવહાર, જે વર્તના એ કેવી કહેવાય?
સમ્યક.
સમ્યક ચારિત્ર. અને જેમાં આત્માની જાગૃતિનો અભાવ હોય, દેહલક્ષી પ્રયત્ન થતા હોય, દેહની જાગૃતિ સાથે દેહના પોષણ માટે, દેહની પુષ્ટિ માટે, દેહની સાતા માટે એ બધા જ જે થતા વ્યવહારો છે એ ચારિત્ર કેવું?
અસમ્યક.
અસમ્યક. ટૂંકી વાત સમજીએ અને એના બે ભાગ પડી ગયા. હવે એ કહે છે કે સમ્યક ચારિત્રનું આચરણ કરવાથી શું થાય? અસમ્યકનું તો બધા કરે છે અને એ કંઈ શીખડાવવાની જરૂર
નથી,
એ ઉપદેશનો વિષય પણ
નથી.
એમાં લખ્યું જ આગળ
બરાબર
કે એને માટે કોઈ ઉપદેશની આવશ્યકતા નથી. એમાં તો બધા હોશિયાર છે. એમાં તો દરેકે દરેક પોતાની રીતે જેટલો હોશિયાર છે એમાં બીજાની હોશિયારી કામ આવે
નહીં.
પણ જે વાત છે સમ્યક ચારિત્ર, એમાં આ જીવને કશી ખબર
નથી.
અને ત્યાં જ્ઞાની ગુરુ આ પરમાર્થ માર્ગ એ શરૂ ત્યાંથી થાય છે. જો સમ્યક ચારિત્રની આરાધના કરવી હોય જે મોક્ષને અનુકૂળ છે, ત્યાં આ દેવ ધર્મ ગુરુ આનો પ્રવેશ થાય છે. એટલે કે છે સમ્યક ચારિત્રનું આચરણ કરવાથી શું થાય?
કસાય ને ઇન્દ્રિયોનો જય થાય છે.
કસાય અને ઇન્દ્રિયોનો
જય થાય.
કસાય કેની સાથે સંબંધિત છે?
મન સાથે
ઇન્દ્રિયોના વેપારને
દેહ
વિષય અને મનના વેપારને કષાય. ઇન્દ્રિયોનો જય કરવો એટલે વિષયોનો જય કરવો. ઇન્દ્રિયોનું ક્ષેત્ર કેના પૂરતું મર્યાદિત છે? વિષયો પૂરતું.
વિષય
પદાર્થના ભોગવટાનો વિષય ઇન્દ્રિય કરી શકે, કષાય ઇન્દ્રિય કરી શકે
નહીં.
બરોબર છે ને? સાંભળો છો ને? તો ઇન્દ્રિયોનો વિષય કશાય કરવાનો નથી, મનનો વિષય છે.
મન જ સંકલ્પ વિકલ્પ કરે.
હા, એટલે આભ્યંતર ઇન્દ્રિય કહે છે. આભ્યંતર ઇન્દ્રિય એટલે જે રૂપી નથી, દેખાતી નથી, પણ છે ખરી. તો જે જીવ પરિચિત કઈ ઇન્દ્રિયોથી છે? પાંચ ઇન્દ્રિયો. એટલે પાંચ ઇન્દ્રિયોથી આ જગત સાથે જીવ જોડાય છે, એ વિષયોથી જોડાય છે. વિષયોના ભોગવટાથી જીવ જગત સાથે પાંચ ઇન્દ્રિયોના 23 વિષયોથી જોડાય છે. ત્યારે મનથી શું કરે છે? કષાય કરે છે. હવે સૂક્ષ્મતા એ સમજવાનું છે કે કર્મબંધનું કારણ શું છે?
કષાય.
ઇન્દ્રિયોનો ભોગ ચાલતો હોય ને મન ન જોડાતું હોય તો
થઈ શકે નહીં,
તો બંધ ન થાય.
ના ના,
પુનિતાબેન વિચારમાં પડી ગયા. પાંચ ઇન્દ્રિયોના વિષયો, એનો પદાર્થ વસ્તુ બધી ચાલતી હોય તો વિષયને કંઈ કર્મબંધમાં લીધો
નહીં તો જોડાય નહીં આપણે મન.
કેમ કે મન નથી જોડાયું. તો જ્યારે વિષય કષાય ભાવ સહિત ભોગવાય છે ત્યારે બંધ
થાય છે.
હે, કેમ તો જ્ઞાનીઓ કેવી રીતે ભોગવે છે? એ ઉદય કર્મને ભોગવે છે. એ જ આ યુક્તિ બતાવે છે, એ જ કે જીવને ઉદય પ્રમાણે ઇન્દ્રિયોના વિષયોનો ભોગવતો હોય પણ એ ભોગવટાની અંદર જીવ મનના કષાય, એટલે ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષ જે કંઈ કષાય ન કરે એનાથી જોડાય છે અને પરિણામ બંધ થાય છે. ત્યારે આશ્રવ થાય છે. આશ્રવ ભાવથી થાય છે અને ભાવાશ્રવ એ મનનો વિષય છે, ઇન્દ્રિયોનો નથી. ઇન્દ્રિય વસ્તુનો ભોગ કરી શકે છે અને ભાવ નથી. ઇન્દ્રિયને ખબર છે વસ્તુ સારી છે ખરાબ છે, એ નક્કી કોણ કરે છે?
એ મન કરે. એની પાછળ
એ પરિણામ કોનું?
મનનું.
મનનું. ખાવાનું પરિણામ ઇન્દ્રિયો કરે તો પણ એની અંદર ઇષ્ટ અનિષ્ટની કલ્પના કોણ કરે?
મન કરે.
પસંદગી કોણ કરે?
મન.
મન કરે. હે, કેમ એટલે મન થકી ઇન્દ્રિયોથી તો ભોગવાય, મનથી જે કંઈ કસાય થાય છે એટલે કર્મનો આશ્રવ થાય છે. બંધ થવાનું કારણ મન જોડાય છે ત્યારે. મન જોડાય છે ત્યારે માત્ર ઇન્દ્રિયોની ક્રિયાથી કર્મનો બંધ થઈ શકતો નથી. જ્યાં સુધી તે ક્રિયામાં મન ભળતું
નથી ત્યાં સુધી.
અને મન ભળે એટલે કસાય સહિત જ ભળે.
રાગ દ્વેષ કરે.
મન ભળે એટલે કસાય સહિત જ ભળે. એ તો ભગવાનના બોધના ભાગ છે, દ્રવ્યાનું યોગ કરણાનું યોગ.
મનનો વિજય કરે તો બધું.
એટલે આપણને પાછું યાદ તો બધું આવશે એવા વાક્યો, પણ પ્રશ્ન એ છે કે એનો ભાવ નથી પકડાતો, એનો અર્થ નથી પકડાતો, એનો સંદર્ભ નથી પકડાતો, એટલે પછી ગોખણપટ્ટીનું જ્ઞાન ક્યારેય ઉપકારી ન થાય. આ તો તરત પકડાય કે જોયું અહીંયા ઇન્દ્રિયો અને અહીંયા કષાય અને વિષય એ બે મૂકા છે, એમાં બંધનું કારણમાં કષાય આવ્યો, વિષયનો આવ્યો.
વિષય
એમ તરત પકડાવવું જોઈએ ને. આ સમજ પકડાવી, સમજ કેળવાતી નથી, સમજણ કેળવાતી નથી, કેળવાવી જોઈએ કે ભાઈ અહીંયા આ વાત મૂકી છે. સમ્યક ચારિત્ર અને અસમ્યક ચારિત્રમાં બેયમાં પ્રવૃત્તિ કરી છે, બેયમાં પ્રવૃત્તિ ક્રિયાની
થાય છે.
જેટલો સમ્યક ચારિત્રનો યોગ કીધો એ બધી ક્રિયાનો યોગ કીધો કે બીજો કીધો?
ક્રિયા.
તો પ્રવૃત્તિ થાય છે, પણ પ્રવૃત્તિની અંદર એક પ્રવૃત્તિ કસાય સહિત થાય છે અને બીજી પ્રવૃત્તિ
કસાય રહિત
થાય છે. કસાય છે એ જીવના વિભાવનું પરિણામ છે. જીવના
વિભાવ,
જો જીવ સ્વભાવમાં રહે તો વિભાવ કરતો
નથી,
તો ઉપયોગ મનમાં આપતો
નથી,
તો મન કાંઈ ન કરી શકે, અમન થઈ જાય. મન અમન, એને અમનસ્ક યોગ, ઉન્મની અવસ્થા. એટલે બધી જ ક્રિયા કરવા છતાં મન ક્યાંય મળતું
નથી,
મનનો મેળાપ ક્યાંય થતો નથી. મનનો મેળાપ તો આત્માનો વિભાવ ભાવ હોય તો થાય, નહીં તો ન થાય. સ્વભાવની અંદર તો ઉપયોગ સ્વભાવમાંથી ખસે નહીં, અને મનને સક્રિય થવા માટે એ ઉપયોગ ન જોડાય વિભાવરૂપ ત્યાં સુધી મન સક્રિય થઈ શકે
નહીં.
પણ અહીંયા તો મન સક્રિય જ છે,
કારણ કે વિભાવમાં જ છે,
વિભાવમાં જ છે. એટલે સમજવાનું છે કે ભાઈ અહીંયા વાત સરસ કીધી કે સમ્યક ચારિત્રની અંદર એક તો ક્રિયા શુભ થાય, સમ્યક ચારિત્રમાં ક્રિયા શુભ હોય, અને એ ક્રિયા શુભ હોય ને કસાય વિનાની હોય તો શુદ્ધ થાય. સાહેબ,
યસ,
વાતને પકડવા પ્રયત્ન કરજો. અસમ્મો સમ્યક ચારિત્ર એનો જે વ્યવહાર કીધો છે એ વ્યવહારમાં જ્ઞાનીઓએ જે જે ક્રિયાઓ આપી છે ગમે તેઓ અનંત પ્રકારની છે, કોઈ વિશેષ ઉપર કંઈ એકદમ પક્ષપાત નહીં કરવાનો, પરંતુ જે જે ક્રિયા છે એ બધી સમ્યક ક્રિયા છે. એ શુભ કે અશુભ?
શુભ. જ્ઞાની પુરુષોએ
એ પરમાર્થ માટે આપી છે, સમ્યક ચારિત્રના બાંધા રૂપે આપી છે. તમે જ્ઞાન દર્શન ચારિત્ર વ્રત જપ તપ ક્રિયાકાંડ વધિ વિધિ વિધાન વગેરે જે કાંઈ આપ્યા છે તે બધી શુભ માટે છે. જો શુદ્ધ મન ન રહીએ તો શુભનું પરિણામ તો
થાય જ, પુણ્ય
શુભનું થાય જ. પરંતુ ત્યાં કીધું છે કસાય રહિત કરવા, એને ક્રિયા સમ્યક ચારિત્રની ક્રિયા કેવી રીતે થવી જોઈએ?
કસાય રહિત.
જો કસાય રહિત ક્રિયા થાય તો એ કઈ થઈ? શુદ્ધ થઈ. અને શુદ્ધ ક્રિયાનું પરિણામ શું આવે?
આત્મા.
શુદ્ધ ક્રિયાનું ફળ મોક્ષ આવે.
મોક્ષ.
તો જે આ કહ્યું કે જેવું પરિણામ કસાય વિનાની ક્રિયા થતી એ પરિણામ કેવું? શુદ્ધ. શુદ્ધ પરિણામની ફલશ્રુતિ શું?
મોક્ષ.
બેસે છે વાત? હવે એ કહે છે કે અહીંયા આવી રીતે કરવાથી સ્વાધ્યાયમાં વૃદ્ધિ
થાય છે.
સમ્યક ચારિત્રનું આચરણ કરે એટલે શુભ ક્રિયા કરે, શુભ ક્રિયા કરવાથી જીવના સ્વાધ્યાયમાં વૃદ્ધિ થાય છે, અને સ્વાધ્યાય કરવાથી
ધ્યાન પ્રગટે છે.
ધ્યાન પ્રગટે, અને આ ધ્યાન મોક્ષની
પ્રાપ્તિ
કરે. એ કહે છે આ ધ્યાન સિવાય અનંત શક્તિવાન શુદ્ધ આત્માને મેળવવા માટે કોઈ પણ જીવ શક્તિમાન થતો
નથી.
આત્માને પ્રાપ્ત કરવા માટે જે વાત આગળ મૂકી કે કેવળ પરમાર્થ દ્રષ્ટિએ નિશ્ચય દ્રષ્ટિએ તો શુદ્ધ આત્માનું ધ્યાન કરવું તે જ મોક્ષનો માર્ગ છે. પણ શુદ્ધ આત્માનું ધ્યાન થતું નથી, કેમ કે ધ્યાનની જે પ્રક્રિયા છે એ કશાય રહિતપણે થતી
નથી.
એટલે શુભ થાય છે, શુભ ક્રિયા કરીએ છીએ એટલે એનું ફલશ્રુતિ જે થવી જોઈએ એ ફલશ્રુતિમાં કંઈ ને કંઈ શુભ કર્મનું ફળ પુણ્ય બંધાય છે.
અશુદ્ધ થઈ જાય,
અશુદ્ધ છે જ, હા, કંઈ ને
કંઈ અશુદ્ધ થઈ જાય, રાગ વાળું થઈ જાય. એટલે શુભ ક્રિયા અશુદ્ધ થઈ જાય,
અને તો એ ત્યાં ક્રિયા છે એ શુભ રીએ છે. કાં શુભ ને કાં અશુભ, એ કરે છે ત્યારે શુભ જ કરે છે,
શુભ જ કરે,
પણ શુભ કસાય સહિત થવાને કારણે એ શુભને પણ, એને શુભ તો છે જ, પણ શુભને શુદ્ધ કરવી હોય તો શું કરવું?
તો કસાય રહિત કરો.
બાદ ક્રિયા કરતી વખતે કસાય કરવાની, એમ ધર્મની કોઈ પણ આરાધના કરતી વખતે અકસાય ભાવે ધર્મની આરાધના થવી જોઈએ. તો સમ્યક ચારિત્ર એ કયું ચારિત્ર? કે જ્યાં કસાયનો અભાવ છે, સમતાયુક્ત જે આરા વ્યવહાર છે એ સમ્યક ચારિત્ર છે. સાધુ સમતાનો સાધક છે. જીવ પણ જ્યારે જ્યારે સામાયિક વગેરે કરે છે ત્યારે એનું મુખ્ય લક્ષ્ય તો સમતાની સાધના કરવાની છે, આ સમતા પ્રાપ્ત કરવાની છે. સમતા એટલે અકસાયી ભાવ, જ્યાં કોઈ મનનો વિકલ્પ નથી, અને વિકલ્પ નથી એટલે વિભાવ નથી. અહીંયા ફરીથી એ મૂક્યું છે આ ચારિત્ર સમજાવીને, કેમ કે ફરી આપણા ઘણી ઘણી ગરબડ થાય છે. આપણે એમ કરીએ છીએ કે વ્યવહારની બદલે પરમાર્થનું ચારિત્ર કર્યું એટલે મોક્ષ થાય, જ્ઞાની કે છે ન થાય. કસાય રહિતપણે જો પરમાર્થની પ્રવૃત્તિ કરવામાં આવે તો, અને એ કરવા માટે સ્વાધ્યાય સિવાય બીજું કોઈ
માર્ગ નથી,
કારણ નથી. સ્વાધ્યાય શું કામ? એ કે જીવને આત્માનું બળ ક્યાંથી જાગે? આ જ્ઞાન બળ જોઈએ, બોધ બળ જોઈએ. આ જે ક્રિયા સરસ કરે, જોરદાર કરે, શરીરની પૂરી તાકાતથી કરે, બોધબળ નથી, ઓછું પડે છે. બોધબળ ઓછું પડે છે. એટલે જ્યારે જ્યારે કંઈ પણ અનુષ્ઠાન કરતો હોય, ખૂબ શુભ નિષ્ઠાથી કરે છે, પ્રમાણિકપણે કરે છે, પૂરી શક્તિથી કરે છે, પણ બોધનો અભાવ હોવાને કારણે આત્મજાગૃતિનો અભાવ છે. આત્મજાગૃતિનો અભાવ છે. અને જ્યાં આત્મજાગૃતિનો અભાવ હોય ત્યાં દેહની જાગૃતિ એટલે એટલા પ્રમાણમાં
વધારે
હોય જ. સ્વાધ્યાય બોધબળ જ્ઞાન પ્રાપ્તિ માટે, અને જ્ઞાન બળ જીવનું વધવું જોઈએ. સ્વાધ્યાયથી જીવની અંદર આ ધ્યાનની શક્તિ વધે એટલે પછી એ કોઈ પણ વિષય ઉપર અકસાયપણે સ્થિર થઈ શકે. સ્વાધ્યાયથી સ્થિરતા આવે, સ્વાધ્યાયથી નિર્મળતા આવે, સ્વાધ્યાયથી એકાગ્રતા આવે. ધ્યાન માટે ત્રણ તત્વો જોઈએ. પહેલું સ્થિરતા જોઈએ, સ્થિરતા જોઈએ, પછી બીજું એકાગ્રતા જોઈએ. એક વિષય ઉપર દીર્ઘ સમય સુધી કોઈ પણ જાતના ફેરફાર વિના એ સ્થિર રહી શકે, એકાગ્ર કરી શકે. સ્થિર છે પણ પૂરતું એકાગ્રતા, તલ્લીન થઈ જાય, લીનપણું જેને આપણે કહીએ. અને ત્રીજું છે નિર્મળતા. એ લીન થયો પણ ચિત્તની શુદ્ધિ નથી. તો બગલાનું ધ્યાન એકાગ્ર છે, સ્થિર પણ છે, પણ નિર્મળ નથી. શિકારીનું ધ્યાન સ્થિર છે, એકાગ્ર છે, નિર્મળ નથી. એવી રીતે કોઈને પણ કોઈને સકંજામાં લેવો હોય ત્યારે એની સ્થિરતા ગણી, એકાગ્રતા પણ ગણી, નિર્મળતા નહીં. એનો હેતુ તો એ કે આને ફસાવી દેવો છે, ગ્રાહકને ફસાવવું હોય, કોઈને કોઈના સોદામાં ક્યાંક નાખવું હોય, કોઈને આંટીમાં લેવો હોય, કોઈને શીશામાં પૂરવું હોય, ત્યારે એટલો બધો સ્થિર યોગીની જેમ વ્યવહાર કરે. સ્થિરતા તો એવી આપણને એમ થાય કે ધીરજમાં તો હદ છે તને, પણ એ ધીરજ એની લક્ષ એ હોય કે આ એટલા માટે મારી ધીરજ છે કે તો આને જરાક હું હવે ઢીલો પાડી દઉં. તો સ્થિરતાનું તત્વ હોય, એકાગ્રતાનું તત્વ હોય, પણ નિર્મળતાનું ન હોય. આ ત્રણેય તત્વમાં આ સ્વાધ્યાય આ ત્રણેય તત્વોને પુષ્ટ કરે છે. એમાં નિર્મળતાને વિશેષ સ્વાધ્યાયથી જીવમાં ભાવોની ચિત્તની નિર્મળતા આવે છે. એટલે ચિત્ત સ્થિર છે, ચિત્ત એકાગ્ર છે, પણ ચિત્ત નિર્મળ નથી. એટલે આત્મધ્યાન જોઈએ એવું શુદ્ધ થતું નથી, એમાં મલિનતાનો પ્રવેશ થાય છે. એ મલિનતા આવે ક્યારે? કસાયના રૂપમાં આવે. બીજી મલિનતાનું સ્વરૂપ તો બીજું છે. એવી રીતે એકાગ્રતા એની આત્મામાંથી તૂટે તો કેમાં જાય?
કસાય
દેહમાં.
હા, દેહ
બે જ વસ્તુ છે અહીંયા તો, દેહ અને કાં આત્મા. બે સંયોગી છે પોતે. હવે આત્મા નબળો પડે તો દેહ પાવરફુલ થાય, એ ભાવ દેહ ભાવ. દેહ ભાવ એનો જાગે ક્યારે? આત્મભાવ નબળો પડે તો. અને આત્મભાવ ક્યારે પ્રકૃષ્ટ થાય? દેહ ભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય તો, જેટલા પ્રમાણમાં તો. તો આખી જે ક્રિયા છે, જે કહ્યું છે કે આખરે તો સ્વાધ્યાયમાં વૃદ્ધિ થવી, સ્વાધ્યાય કરવાથી ધ્યાન પ્રગટે છે, આ ધ્યાન છેવટે મોક્ષ, એટલે ફરી એનું સમાપન કરે છે કે બુદ્ધિવાન જીવો શું કરવું જોઈએ? એને પહેલું લોક પ્રવાહની અપેક્ષા રાખ્યા વિના, એટલે
રાગ દ્વેષમાં જે લોક પ્રવાહ છે, એ
લોક પ્રવાહ એટલે લોકો શું કહેશે, લોકોને બતાવવાની બધી આખી સાધના, લોકો મારા વિશે શું અભિપ્રાય બાંધે, આ બધું ઘણી વાર બધા જ અનુષ્ઠાનનું ફળ શું? લોક લોક સંજ્ઞા. લોક સંજ્ઞાના આધાર ઉપર જ્યારે જ્યારે જીવ પોતાની કંઈ પણ સાધના કરે તો એમાં નબળાઈ નબળાઈ ને નબળાઈ હોય, નબળો અંશ હોય જ એનો. કારણ કે પોતાના ઉપર સ્થિત થયો નથી, સ્વસ્થિત નથી, પરસ્થિત છે. એને કીધું છે પર સમય. સ્વસમયમાં સ્થિત થવું, સ્વસમય એટલે પોતાનો શુદ્ધાત્મા. પછી ઘણી બધી વસ્તુ છે આજુબાજુના, ઘણો બધો સંયોગ, આખી જગત છે, છતાં એ જગત પ્રત્યે લેશ માત્ર પણ એને એની કોઈ અપેક્ષા નથી. ત્યાં કોઈ મારા સામે જીવે છે, કોઈ મારા વિશે વાત કરે છે, કોઈ આ કર્યું છે. આપણે તો ચાર જણા આવે તો આપણી માળા બરાબર જરાક જોરદાર થઈ જાય, અથવા સ્તુતિ આપણો રાગ ઊંચો થઈ જાય, આમ થાય તેમ થાય, અનેક પ્રકારો થાય છે. આ આપણું બતાવે છે કે જીવ હજુ સ્વમાં સ્થિત
થયો,
એટલે બહારથી પ્રભાવિત છે, સંયોગોથી પ્રભાવિત છે, સંજોગોથી પ્રભાવિત છે, સંગથી પ્રભાવિત છે, સંબંધથી પ્રભાવિત છે, લોકથી પ્રભાવિત છે. લોક કહેતા આ બધું આવી ગયું, સરવાળો કે લોક, એનાથી પ્રભાવિત છે. સાધનાની અંદર જે જીવ લોક પ્રવાહથી પ્રભાવિત થાય એ હજુ શુદ્ધ સાધના કરી શકતો નથી. એટલે પછી પ્રભુશ્રી તો સાદી ભાષામાં કહે, કોઈ દી લોકની ચિંતા કરીશ ના. અને આપણને વ્યવહારની અંદર લોક સિવાય વ્યવહાર ચાલી શકે, ગમે તેટલું સારું કરવું હોય તો સારું દેખાવું જોઈએ, કરવું એ મહત્વનું
નથી, દેખાવું જોઈએ,
દેખાવું જોઈએ. આપણા લોકના વ્યવહારમાં શું હોય? અરે પણ સારસમાં સારી ચીજ વાઈપુરીમાં શું હોય ખબર પડવી જોઈએ ને લોકોને. જો લોકોને ખબર ન પડે તો એ શું કામ નો? લોક વ્યવહારમાં લોક સંજ્ઞાથી પ્રભાવિત થયા વિના લોક વ્યવહાર ચાલી શકતો નથી. અને પરમાર્થમાં જે લોકથી પ્રભાવિત થયો એનો પરમાર્થ વ્યવહાર શુદ્ધ થઈ શકતો નથી. તો લોક પ્રવાહની અપેક્ષા રાખ્યા વિના, એક. પછી રાગ દ્વેષ પ્રપંચ ભ્રમ મદ કામ ક્રોધ અને લોભાદિથી રહિત, આ બધા કસાયના પરિણામ છે. નામ જુદા જુદા એના સ્વરૂપ આપ્યા છે કે રાગ દ્વેષ પ્રપંચ ભ્રમ મદ કામ ક્રોધ લોભ, આ બધાથી રહિત. સાધના કરવી તો કેવી રીતે કરવી? કશાય થી રહિત. છ પદના પત્રમાં શું આવે છે? મુક્ત થવાય ને કર્મથી, તો કે જો અકશાય ભાવ હોય તો એનું પરિણામ
અકશાય
ભાવ મુક્ત થાય, ફળ ક્રિયા બંધ બંધ અકસાય ભાવે. તો મુક્ત થવાનું જે કારણ છે એમાં અકસાય ભાવે ક્રિયા થવી જોઈએ. અહીંયા કહે છે અકસાય ભાવ, કશાયનું કોઈ પણ પ્રકાર, કશાય ન કશાય એનું સૂક્ષ્મ સ્વરૂપ પણ રિયેની એવી આત્મજાગૃતિ, અને એ આત્મજાગૃતિ સ્વાધ્યાયથી
થાય છે
આવે. જો સાચો સ્વાધ્યાય થતો હોય તો જીવ આવા કશાયના પરિણામ પોતાના પરિણામનું અવલોકન કરતા શીખે, એ સમજે કે મેં માળા કરી પણ 80% સાચી હતી, 20% હજી બીજા ભાવ
થતા.
એને જ્ઞાનબળથી બોધબળથી તો ધીરે ધીરે ફરી બીજી વાર કરવા જાય ત્યારે જે ભાવ એને સતાવે છે એ ભાવનું પહેલાં ચિંતન કરી અને એને નિરસ કરે. મને કોઈ પણ એક વસ્તુ સતાવે અને એ મારા સ્વાધ્યાયમાં, પ્રાર્થનામાં, જાપમાં અડી આવીને ઊભી રહી, મને ખ્યાલ આવી ગયો કે આ વાત છે, એ જો હું અત્યારે કંઈને કંઈ કરીશ તો એ વાત મગજમાં આવી જાય, તો એ વાત ઉપર ચિંતન કરી લો, એનું મહાત્મ્ય વિચારો, એની તુચ્છતા વિચારો, અને પછી ખ્યાલ આવે કે કાંઈ એનો અર્થ નથી. તો બોધબળ એને મદદ કરશે કે કોઈ કરે કે ન કરે, આ થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય, વગેરે વગેરે જે કાંઈ છે એ બધી સમજ એને શેમાંથી આવે? બોધબળ. એનું ચિંતન કરો, ચિંતનથી પહેલાં બોધબળ કરો, અને જેવું બોધબળથી ચિંતનમાં જે વાત આપણા મગજમાં મહત્વને કારણે બેસી ગઈ હતી એનું મહત્વ સમાપ્ત થાય તો એ વાત
જતી રહી. વસ્તી
ગાંઠ ક્યારે બંધાય છે? એનું મહાત્મ્ય વેદાય છે તો, એની તુચ્છતા વેદાય તો
કઈ
તો નીકળી જાય. એટલે એને સારામાં પરમાર્થ ગ્રહણ થાય, જ્ઞાન બળ, બોધબળ દ્રઢ થાય અને આ તુચ્છતા આવે. એટલે ઉપદેશ માળાની અંદર જે વાત આવ્યું કે અમે દ્વાદશાંગી સાહેબ અભ્યાસ નથી કરી શકતા, તો શિષ્યએ પ્રશ્ન કીધો, તો શું કીધું ગુરુએ?
શાંતિ.
તમને દ્વાદશાંગીનો સાર કહીએ છીએ, વૃત્તિઓનો
જય કરો,
ક્ષય કરો, વૃત્તિઓને શાંત કરવી. આ લ્યો દ્વાદશાંગી, તમે ભણો કે
ન ભણો,
ન ભણો, વૃત્તિઓને વિચારવાથી તુચ્છતા આવે, બોધબળથી ખબર પડે કે મને આ પ્રકારે કોઈકે આમ કીધું, હવે એ વાત એવી મગજમાં છે એટલે હું આમ કહીશ, એને આમ કહીશ, એનું પરિણામ આ આવશે, એ રે ઉલા મળશે ત્યારે સંભળાવી દઈશ, એના હગાને કહી દઈશ કે આ કેવું કહેતો હતો, વગેરે વગેરે, આ વાત મગજમાંથી જતી નથી. માળા કરવી છે, માળા કરતી વખતે જાણે અજાણે એ વાત આવીને ઊભી રહી છે, તો મારું બળ છે પણ ત્યાં એક એની વાતનું મહાત્મ્ય વેદાય છે, એટલે એટલી મારી જે સાધના છે એટલી અશુદ્ધ થતી જાય છે. તો એનું જે પરિણામ આવવું જોઈએ તે આવતું
નથી.
હું પૂજા કરું છું, પૂજા કરવાની અંદર બહારના વ્યવહારોની 50 વાતો મારા મગજમાં આવી ગઈ. ભગવાનના 9 અંગની પૂજા કરી, અથવા ચૈત્ય વંદન કર્યું, ખમાસણા દીધા, સ્તુતિ કરી, આ બધું જ કર્યું, બધી જ ક્રિયા ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગની છે, છતાં પરિણામ મોક્ષનું નથી. તો એ પરિણામ બીજું આવ્યું એનું કારણ કે ભાવ પરિણામ જુદું હતું, અને ભાવ પરિણામમાં પરમાર્થ સિવાય બીજી વાતનું કંઈક મહત્વ હતું, જેટલું હતું એટલું અંદર
હતું.
આવ્યા કહ્યું એ કહે છે કે એ વાત જો સતાવતી હોય તો સર્વપ્રથમ શું કરવું?
એને પેલા
વૃત્તિઓને
તુચ્છતા જાણ.
જ્ઞાનીઓએ એનો ક્રમ બતાવ્યો છે, સરસ બતાવ્યો છે કે કોઈ પણ કામ કરવું, પરમાર્થનું કરવું હોય તો પહેલાં ચિત્તને નિર્મળ કરવું, બહારના બધા જે કાંઈ અંદર મલિનતાઓ છે એને શું, એટલે મંગલાચરણની પ્રથા. મંગલાચરણથી શું થાય કે જીવ પહેલાં બહારમાંથી ક્યાં આવી જાય? ભક્તિ કરવી, ભક્તિથી ચિત્તની નિર્મળતા થાય, શુદ્ધિ થાય, પ્રભુના ગુણગામ થાય, પ્રભુની અર્પણતા થાય, એટલું હું પણ વયું જાય, એટલું પોતાનો સંસાર અને પોતાની વાતો લઈને આવ્યો હોય પણ જેવો ભક્તિમાં લીન થયો તો એ ઓટોમેટિક
જતું
ચાલી જાય. આપણે તો ભક્તિ પૂરી થાય પછી ક્યારે પહોંચીએ એની જ વ્યવસ્થા કરીએ ને, પ્લાનિંગ એવું કરવું કે આપણે ભક્તિ પૂરી થાય પછી
પહોંચવું.
હા, આ સર્વસંગ પરિત્યાગ છે ને, આને કંઈ સર્વસંગ પરિત્યાગ કરવાની જરૂર નથી, એવી વાત છે. મૂળ સાધનાની પદ્ધતિની વાત છે આખી. સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર એટલે અકસાયપણે કરવામાં આવતી ધર્મની શુભ ક્રિયાઓ. પણ એ અકસાયપણું આવી જાય છે એનો જીવને લક્ષમાં આવતું નથી, એટલે કહ્યું કે પરિણામ પ્રમાણે ફળ મળે. આ ફળ કેમ નથી મળતું? સમ્યક ચરિત્રનું ફળ તો મોક્ષ જ હોય સાહેબ. અમે તો કેટલું કર્યું, કેટલી સામાયિક બાંધી. જ્ઞાનીઓ કે મેરુ પર્વત જેટલા ઓઘાને મુપત્તિના ઢગલા થાય એટલા તે સંયમ લીધા છે. તદપી કચુ હાથ
ન આવ્યો.
તો એમાં સ્વાધ્યાય કામ શું કરે છે? અહીંયા આપણે પાછું મહત્વ આવી જવું કે કામ કરતા પહેલા જો કોઈ વાતની પજવણી થતી હોય, વ્યવહારની જ વાત છે, સંસારની જ છે, આ દેહ પર્યાય સાથે જ સંબંધિત છે, એને પૂર્વજન્મ સાથે કઈ સંબંધ
નથી
અને આવતા જન્મ સાથે પણ
નથી.
જરાક વિચાર તું કે એને તું જેટલું બળી રહ્યો છું, અંદર હળગી રહ્યો છું, એનું મહત્વ શું?
આ શરીર પૂરતું છે,
આ પર્યાય, આ ક્ષણિક, આ બધી વસ્તુ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. અરે કેટલીક વસ્તુ તો એવી કે બે કલાક વહી જાય તો પછી ભૂલાઈ જાય. હવે કોઈ છોકરા સાથે જીત કરી લીધી, કોઈ સાથે ઉતાવળે બોલાઈ ગયા, એને ગાંઠ બાંધવાની, એને પકડી રાખવાનું. અરે એવો બોધ પડતો, એવું તૈયાર થઈ જાય કે ભાઈ જે કાંઈ થાય આપણને એમ થઈ જાય કે ઇટ્સ ઓલ ઇન એ વે ઓફ લાઈફ. થયું, સમૂહનું જીવન છે, સંબંધનું જીવન છે, એમાં આ બધું તો
થયા કરે
બને. એમાં શું હતું? જ્ઞાનીઓએ એના માટે કીધું છે કે વાસણ હોય તો
ખખડે,
પછી વાસણને ખખડું 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 કરીને મગજની અંદરથી કાઢે જ નહીં, અને વાસણ વયું જે મુંબઈ તોય મગજની અંદર જ એનો અવાજ રહ્યા કરે,
ખળભળાટ ચાલુ જ રહે.
અરે ભાઈ ગયું ખખડું, ભૂલી જા, કંઈક ચાલે જરાક કહેવાય. આપણા અવાજ ઉપર આપણી પાસે કંટ્રોલ છે, તો ક્યારેક અવાજ ઊંચો થાય અને ક્યારેક નીચો થાય, તો ઊંચો થઈને શું પકડીને બેઠા? થઈ ગયો, ભૂલી જા. હવે જે કર્યું ખોટું કર્યું, આપણે જે કર્યું એ ખોટું કર્યું, એટલે પછી આપણે હવે એને જે કંઈ માન્યું હોય ભલે માને, આપણે એની ગાંઠ
છોડ.
બસ પોતે જ્ઞાનથી ગ્રંથિથી રહિત થવાનો માર્ગ, એ સાધના કરતા પહેલા મનની શુદ્ધિનો માર્ગ, ચિત્તની સિદ્ધિનો માર્ગ. એટલે કહે છે કે આ કષાયોથી રહિત પવિત્ર એટલે સમ્યક ચારિત્ર આચરે છે. આ સમ્યક ચારિત્ર આચરતા પહેલા આ એક વિધિ કરવી પડે, શેની? ચિત્ત સુધીની. જે કષાયો, જે વિચારો, જે ભાવો વિભાવો મનની અંદર ગાંઠ રૂપે બંધાતા હોય તો એને બંધાવા દેવા
નહીં, ગ્રંથિ ના.
અને આ બોધબળથી, આ બોધબળ છે કે બધું જ અનિત્ય છે. આ ભાવના સંસાર અનિત્ય છે, તો સંસારની બધી પરિસ્થિતિ અનિત્ય છે, એના સંગ સંબંધ અનિત્ય છે, એના સંયોગો અનિત્ય. તો શું રાચવું? એટલે સરસ વાત કરે છે કે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જડના તરંગ, પુરંદરી ચાંપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. અરે જે જે ઘટનાઓ જીવનમાં બને છે એ ક્ષણનો જ પ્રસંગ છે, તું એ ક્ષણને લંબાવે છે, લંબી કરે છે.
ઈ થિંકિંગ કર,
કામ કરી લેવું પછી ક્રિયા કરવી. ઈ એડજસ્ટ એ કરવાનું, પેલા જે કાંઈ વસ્તુ, કૃપાળુદેવનું એક વાક્ય છે કે જો આર્ત ધ્યાનના પરિણામ રહેતા હોય તો ક્રિયા કરી પૂરું કરે. એટલે એ આ બતાવે છે કે ભાઈ તું ધ્યાન હવે પરમાર્થની સાધના કરસ તો મનની અંદર જે કાંઈ થોડું મહત્વ છે કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું, કરી લે, વાત પૂરી થઈ. પણ પછી મને એમ થાય કે તો આનો ટાઈમ વયો જાય, આનો ટાઈમ કોઈ દી જતો. વાત સાચી છે, છતાં પ્રતિક્રમણના ભાવધારા ચાલુ રહે, ક્રિયા કદાચ વહેલી મૂડી થાય તો એનું જે કાંઈ હોય એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. નિત્ય અને અનિત્યમાં સંસારના કાર્યો છે એ બધા નિત્ય સમય સાથે જોડાયેલા છે, પરમાર્થના કાર્યો શાશ્વત છે, નિત્ય છે, એ આ ચૈતન્ય સાથે ભાવ સાથે જોડાયેલા છે, અને એ આત્મા છે એ તો શાશ્વત છે. જો આવું બહુ થતું, આવા બહુ જ હંમેશા ન બને પણ ક્યારેક બને, ક્યારેક એવું બને કે આપણને એમ થાય કે બરાબર આપણો અહીંયા સ્વાધ્યાયનો સમય છે અને તે જ સમયે કંઈ એવી પ્રકારનું આપણી પાસે કામ ઉદયને કારણે આવી ગયું અને ટાળી શકાયું નહીં. હવે ટાળી ન શકાય અને પછી આપણને એમ થાય કે હું જઈશ પણ મારું મન તો આમાં રહેશે નહીં, લાગશે નહીં, તો તે સમયે સ્વાધ્યાય તો બગડ્યો, આર્ત પરિણામ રહ્યા તો સતત થયું, અને પેલું પણ થયું નહીં એટલે એનું લંબાણું કે આ ક્યારે થાય ને, હવે બીજું ક્યારે કરવું ને બીજો સમય. આવી બધી વસ્તુમાં આખરે વિવેક બહુ મોટી ચીજ છે, અને એ વિવેક સાધકનો પોતાનો હોય. મારો વિવેક તમને ઉપયોગી, હું તમે મને 50 પ્રશ્નો પૂછો અને હું તમને 50માં સાચા જવાબ આપું એ મારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ નથી. તમારી દ્રષ્ટિએ તો તમારો જવાબ જે છે એ જ સાચો, ઉપદેશકનો નહીં. અને એ સાચો તો આપણો જવાબ સાચો ક્યારે નીકળે? આપણું બોધબળ જેટલું હોય એટલું આપણને જવાબ મળે, અંદરથી જવાબ મળે કે આ સમયે તારે આ કરવું. તો આ જીવ સ્વાધ્યાય નિષ્ઠ છે, બોધનિષ્ઠ છે, સત્પુરુષની આજ્ઞામાં છે, આજ્ઞાનું આરાધન એ એને મુખ્ય છે. હવે સંસારના વ્યવહારમાં સંતુલન કરે છે, સમન્વય કરે છે, કંઈ વાંધો નથી. સંસારનો વ્યવહાર એવો કરે છે કે પૂરો કરી નાખે છે, એટલે એમાં કસાઈથી જોડાતો નથી. અને પછી જ્યારે કંઈ પણ કરે છે એની અંદર એને ઓલો વ્યવહાર નડતો નથી, એટલે કસાઈ રહિત થયું. કેમ કે એને કારણે જે કસાઈના પરિણામ હતા એ પરિણામ એને સમાપ્ત કર્યા. તો કે છે, આવા પવિત્ર એટલે સમ્યક ચારિત્ર આચરે છે અને નિત્ય અનુભવગમ્ય કર્મમળ રહિત આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરે છે, તે કર્મશત્રુના સમૂહનો નાશ કરી પરમ સુખમય નિર્ભય સિદ્ધિરૂપ મેલમાં પ્રવેશ કરી સદા આનંદમય થઈને રહે છે. અશુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન એ એકમાત્ર ઉપાય છે, અને શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન એ સમ્યક ચારિત્રનો ભાગ છે. સમ્યક ચારિત્ર કસાય રહિતપણે થાય તે, અને લોક સંજ્ઞાની પરવા કર્યા વિના થાય તે. બે પરિબળ આપ્યા છે, એક તો લોકની પરવા ન કરવી અને બીજું કસાયની રહિતપણે કરવું. આ બે આપણને નડે છે, આ બે. હે, હા, તો એટલે કારણે થઈને પ્રભુશ્રી એમ કહેતા કે આટલું બધું કરો છો પણ જીવનું પાણી ભભૂકતું નથી. કે આટલો શક્તિવાન, એટલે આગળ મૂક્યું છે ને કે અનંત શક્તિવાન એવો શુદ્ધ આત્માને આવા ધ્યાન સિવાય બીજું કોઈ મેળવવાને શક્તિમાન થતો નથી. એટલે બહુ સરસ ચરિત્ર અધિકાર કીધો છે અહીંયા, અને મોક્ષ પછી ચરિત્ર અધિકાર કીધો કે આ મોક્ષ મેળવવા માટે ચારિત્ર જોઈએ, અને ચારિત્રના ભાગ પાડીને કહ્યું કે વ્યવહાર અને પરમાર્થ, અને પરમાર્થનું ચારિત્ર એ ચારિત્રનું સ્વરૂપ કીધું કે કેવી રીતનું અકસાઈપણે થતી જે અનુષ્ઠાન, જે ક્રિયા, જે સાધના, જે પદ્ધતિ, જે કરો એ અકસાઈપણે કરો. અને એ કસામાં ધ્યાન, જેનું પરિણામ શું આવવું જોઈએ? ધ્યાન. અને ધ્યાન જે છે એટલે એક જ આત્મા ઉપર કેન્દ્રિત થવું આ ધ્યાનનું. એટલે કૃપાળુદેવે 416માં સરસ કહ્યું કે ધ્યાનના અનેક પ્રકારો છે, પણ સર્વ ધ્યાન સર્વશ્રેષ્ઠ ધ્યાન કયું છે? કે જેમાં આત્મા વર્તતો હોય. આત્મા વર્તતો તો ધ્યાન એ શૂન્યતા નથી, ધ્યાન એ સ્વરૂપ સાથેની લીનતા છે. શૂન્યતા નથી પણ સ્વરૂપ સાથેની લીનતા છે. બસ એ માટે બે શરત આપી કે એક તો લોક પ્રવાહની અપેક્ષા ન રાખવી, ઉપેક્ષા કરવી, અને બીજું કષાયોથી રહિતપણે ક્રિયા કરવી. બસ આ બે જાગૃતિ રાખે, અને સ્વાધ્યાયનું બળ જો વધારવામાં આવે તો સ્વાધ્યાયથી ધ્યાનની યોગ્યતા પ્રગટે છે. કેમ કે સ્વાધ્યાયમાં મળે છે સમજ. સ્વાધ્યાયમાં શું મળે? સમજ. સમજ માહિતી જેટલી હશે એટલી ભૂલાઈ જાય, સમજ કાંઈ નહીં. સમજ પોતાની સમજ, એક એક વસ્તુ એમ સમજે કે આ વસ્તુ મને કાલ ખબર નહોતી, બે મહિના પહેલાં ખબર નહોતી, આ ગ્રંથ વાંચ્યા પછી આ મારી સમજ આવી, આ સાંભળ્યા પછી આ મારી સમજ આવી. શું સાંભળ્યું તે કદાચ સાંભળવાનું સ્મૃતિમાં ન રહે, સાંભળવાનું સ્મૃતિમાં ન રહે, પણ સમજ જાય નહીં. જીવને જે સમજ બંધાય છે એનાથી જ એની સ્વરૂપની જાગૃતિ કેળવાય છે. તો સ્વરૂપ છે, સ્વાધ્યાયનો આ હેતુ છે, આ લાભ એને મળવો જોઈએ. એકદમ પરિણતિ આવી જાય છે, એકદમ કસાયના ભાવો મંદ થઈ ગયા. હવે કે કસાયના પ્રકાર બોલ જોઈએ તું, પછી કે એના કેટલા ભેદ છે, એની પ્રકૃતિ કેટલી, અને એ ગોયખા કરીને પાટિયા ઉપર લખે ને આ બતાવે ને તે બતાવે, એની પરીક્ષા લઈને પેલો નો પહેલા નંબરની મુખ એને પેલા કસાયના પરિણામ દેખાડે, એને એને તરત ખ્યાલ આવે. ભાવ આ આખી વાત ચરિત્રનો અધિકાર, બહુ સરસ અધિકાર છે. આખો ધર્મ એટલે ચરિત્ર. અને સમયસારમાં તો કુંદકુંદાચાર્ય કહ્યું આત્મા એ જ ચરિત્ર છે. છેલ્લે તો આત્મા, શુદ્ધ આત્મા એ જ ચરિત્ર છે. પણ એ અંતિમ કક્ષા છે. આ બધી નિશ્ચય નહીંની વાતો આવે ત્યારે એ ક્યારે આવે, છેવાડે. એને શરૂઆતમાં બધી એ ડાપણ કરવા જઈએ તો મૂળે ન આવે ને છેવાડો જાય. આમાં તો વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ થાય. ઓલું તું નિશ્ચય ભલે ન કર, પણ પ્રાપ્તિ વ્યવહારથી થશે. માટે આ શુદ્ધ વ્યવહાર, સમ્યક ચારિત્ર એ વ્યવહારના ભાગની અંદર કહ્યું કે એનાથી નિશ્ચયની પ્રાપ્તિ. નિશ્ચય શું છે? શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. તો પહેલાં શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન થાય એટલે સુધી વ્યવહારમાં પહોંચવું પડે ને, એ વ્યવહારથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. તો શુદ્ધ આત્માનું ધ્યાન થતું નથી અને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો નિશ્ચય ત્યાં સુધી ફળીભૂત થતો નથી. હવે આગળ પ્રકરણ નવ.
પ્રકરણ નવમું સર્વતત્વ રહસ્ય. મુક્ત થયેલ આત્મા જ્ઞાન દર્શન સ્વભાવવાળો છે અને સદા આનંદમય છે. મુક્ત અવસ્થામાં ચૈતન્ય સ્વભાવનો નાશ થતો નથી. જો ચૈતન્ય સ્વભાવનો નાશ એ જ મુક્તિ એમ માનવામાં આવે તો મુક્ત આત્માનો જ નાશ થશે. ગુણ અને ગુણીનો અભેદ સંબંધ છે. જો ગુણનો નાશ કરવામાં આવે તો ગુણીનો જ નાશ થાય, કેમ કે ગુણવાન ગુણથી જુદો નથી. કોઈ ચૈતન્યને આત્માનો કર્મજનિત વિભાવિક ગુણ કહે છે પણ તેમ નથી. ચૈતન્યને કર્મનો સ્વભાવ ગુણ કહેવો એ વિભાવિક ગુણ કહેવો એ વિચાર જ યુક્તિયુક્ત નથી. એટલે મુક્ત આત્મા છે એ જ્ઞાન દર્શન સ્વભાવવાળો જ છે અને એ આનંદમય છે. અને જો ચૈતન્યનો સ્વભાવનો નાશ કરવામાં આવે તો આત્માનો નાશ ગણાય છે.
એટલે એની અંદર તત્વ શું બતાવ્યું? છેલ્લી લીટી એટલે છેલ્લી ત્રણ લીટીમાં આવે છે. કોઈ ચૈતન્યને આત્માનો કર્મજનિત વિભાવિક ગુણ કહે છે, પણ એ નથી વિભાવિક કે નથી કર્મજનિત નથી. આત્મા એ તો સ્વયં છે. આત્મા કોઈ કર્મથી ઉત્પન્ન થયેલો કોઈ પદાર્થ, ચૈતન્ય કોઈ કર્મથી ઉત્પન્ન થયેલું તત્વ એ તો સ્વયં, એટલે એ આત્માનો ગુણ છે. એટલે અહીંયા કહ્યું કે મુક્ત આત્મા થાય તો પણ એનો જ્ઞાન ગુણ નષ્ટ થતો, કેમ કે ગુણ અને ગુણીનો અભેદ સંબંધ છે. જો ગુણનો નાશ માનવામાં આવે તો ગુણીનો નાશ થાય, અને ગુણીનો નાશ થાય તો એને મુક્ત કહેવાય. આત્માનો નાશ થઈ ગયો તો અત્યાર સુધી આત્માને મુક્ત કરવા માટે પ્રયત્ન કર્યો, કરીને શું કર્યું તે? આત્માનો તો નાશ થઈ ગયો, તો આત્માનો નાશ થાય એવો પ્રયત્ન એને મુક્તિનો પ્રયત્ન ન કહેવાય.
જેમ પેલા ખાંડમાંથી ગળ પણ કાઢી લે તો ખાંડનું અસ્તિત્વ જ ન રહે એના જેવું.
એટલે ગુણ અને ગુણીનો અભેદ, બરાબર છે, મીઠાશ અને સાકર એનો અભેદ સંબંધ છે. એટલે ચૈતન્ય છે એ પણ એક આત્માનો ગુણ છે અને એ ગુણનો પિંડ છે. અનંત ગુણો છે જ્ઞાન સિવાયના પણ. આ બધા ગુણોનો જે પિંડ છે એ ચૈતન્ય, એ આત્માનું સ્વરૂપ છે, એ આત્માનો સ્વભાવ છે, એ વસ્તુ છે, અસ્થિ છે. આત્મા નથી એમ નહીં, કલ્પના છે એવું પણ નહીં, કોઈ સંયોગોથી ઉત્પન્ન થયો છે એવું પણ નથી. એ આત્મસિદ્ધિમાં આવે છે. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશન તેનો કોઈમાં, તેથી નિત્ય સ્વાય. એક એક વસ્તુને વૈજ્ઞાનિક રીતે કૃપાળુદેવે મૂકી છે, આખી વાત મૂકી છે એ વૈજ્ઞાનિક રીતે મૂકી છે કે કોઈ વસ્તુ સંયોગથી ઉત્પન્ન થતી હોય તો નાશ પામી શકે, પણ કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય. કોઈ સંયોગો દૃશ્યગત દ્રષ્ટિગોચર થતા નથી, એટલે સંયોગોનો ટોટલી નકાર છે કે સંયોગજન્ય એ આત્મા નથી. એટલે કે છે કે કોઈ કર્મજનિત એવો આ ગુણ, આત્માનો ચૈતન્યનો ગુણ કર્મજનિત છે એમ નહીં. જે અનેક માન્યતા બીજા દર્શનોમાં આવે કે પંચ મહાભૂત જ્યારે ભેગા થાય ત્યારે એમાં ચૈતન્યની શક્તિ આવિર્ભાવ થાય છે અને ઉત્પન્ન થાય છે. પછી એ પંચ મહાભૂતનું શરીર વિસર્જિત થાય એટલે એના કારણે ઉત્પન્ન થયેલો જે પેલું શક્તિ હતી એ શક્તિનો નાશ થાય છે. દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ, આવી વાત મૂકી છે. તો કે છે એ નથી. આત્મા એક અસ્તિત્વ છે, સ્વયંભૂ છે, અનુત્પન્ન છે અને અવિનાશી છે. અવિનાશી કોણ હોય? અનુત્પન્ન હોય તે. જેની ઉત્પત્તિ નથી એટલે જે સ્વયંભૂ છે. તો આ લોકનું જૈન દર્શન જે વર્ણન કરે છે એ શું કહે છે? આ સૃષ્ટિની રચના કોણે કરી? તો કે સ્વયં છે. છ દ્રવ્ય છે એ અનાદિ અનંત છે, આને કોઈ ઉત્પન્ન કરનાર, જો ઉત્પન્ન કરનાર એ કોઈ પણ વાત આવે તો એનો નાશ થઈ શકે. તો જેણે જગતની ઉત્પત્તિની થિયરી મૂકી એણે એ શક્તિ જેણે ઉત્પન્ન કરી છે એ કે પછી એને નાશ કરશે પ્રલય થવાનો જગતમાં. જગતમાં ના, એ રહી જવાનો, એ રહી જવાનો. એટલે અનેક અનેક પ્રકારની જે વિચારણા અધ્યાત્મ માર્ગની અંદર જુદા જુદા દર્શનમાં છે એમાં જૈન દર્શનની પ્રાથમિક વાત સર્વ તત્વ રહસ્ય, આ નવમું પ્રકરણ છે, એ નવે નવ તત્વ જે છે એ નવે નવ તત્વની ચમત્કૃતિ કેટલી બધી છે જે કૃપાળુદેવ મોક્ષમાળાના પાઠમાં એનું વર્ણન આપ્યું છે. એ જે છે ચમત્કૃતિ અહીંયા આચાર્યશ્રીએ મૂકે છે કે પહેલાં તો આ ચૈતન્ય જે છે એ કર્મજનિત નથી, એનો ગુણ છે, અને ગુણ અને ગુણી વચ્ચેનો સંબંધ અભેદ છે. જો ગુણનો નાશ એમ પ્રતિપાદન કરવામાં આવે તો ગુણીનું અસ્તિત્વ રહી શકે નહીં. એટલી સરસ આને કહેવાય સિદ્ધાંત. સિદ્ધાંતનું સ્વરૂપ છે એ ગાણિતિક સ્વરૂપ છે. ગાણિતિક સ્વરૂપ એટલે ગણિતનું જે કંઈ પરિણામ છે એ હંમેશા સર્વકાળે સર્વક્ષેત્રે અને સર્વ લોકોને માટે એક જ છે. બે ને બે ચાર ઇન્ડિયામાં થાય, લંડનમાં, ન્યુયોર્કમાં, રશિયામાં, 90-81 ત્યારે બોલવાની પદ્ધતિ ગમે તે હોય પણ 81 જ થાય, એમાં ક્યાંય 82 થાય, 70-85-85. તો આ જે ગાણિતિક એટલે ગણિતનું જે એક સાયન્સ છે, ગણિત એક વિજ્ઞાન છે, એ ગણિતની અંદર અંકગણિત છે. અંકગણિતની અંદર એને ઉમેરો, એને બાદ કરો, એને ભાગો કે એનો ગુણાકાર કરો, ચાર પ્રકારની પદ્ધતિ એને કીધી છે. પછી આગળ વધી વર્ગમૂળ કરો, એનું ઘનમૂળ કરો, એ ઘણું થયું. પછી વિજ્ઞાન વિકસિત થાય એ ગમે તે કરો પણ એની ફોર્મ્યુલા જે દેશમાં જે વૈજ્ઞાનિક જે કરે જે ભાષામાં પરિણામ માં કાંઈ ફેરફાર થાય. આ ગાણિતિક ફોર્મ્યુલા કે જે કોઈ કાળે બદલાય નહીં. આને કહેવાય સિદ્ધાંતિક, વસ્તુનો સિદ્ધાંતિક ખ્યાલ. કે ભાઈ બે ને બે ચાર જેવી વાત છે, આપણે ક્યાંક કહીએ ત્યારે શું કહીએ કે આ તો બે ને બે. એટલે આ વાત મારી હોય કે તારી હોય કે કોઈ ત્રીજાની હોય, આમાં કંઈ કોઈ દી ફેર પડતો નથી. એમ સિદ્ધાંત એ ત્રિકાળ સત્ય ગણિતિક છે. એમ આ આત્મા લોક એનું જૈન દર્શને ગણિતિક એટલે સૈદ્ધાંતિક કહ્યું છે કે આને ઉત્પન્ન કરનાર કોઈ છ દ્રવ્ય જે છે એ લોકની અંદર અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તે, એક સમયે તે સૌ સમય ભેદ અવસ્થા. તને ભેદ દેખાય તો એની અવસ્થામાં દેખાય, દ્રવ્ય તો ત્યાંનું ત્યાં છે છે ને છે. આ સિદ્ધાંત, આ ગણિતિક સિદ્ધાંત, આ કૃપાળુદેવે એના પદની અંદર આ કાવ્યની અંદર આ સિદ્ધાંત આપ્યો છે. એક ગાથાની અંદર જે એના માટે ગ્રંથના ગ્રંથ લખે એ કાવ્યમાં આપ્યું છે કે કોઈ દ્રવ્ય ઉત્પન્ન થતું. તો એ રીતે અહીંયા કહે છે કે એ વિચાર જ યુક્તિયુક્ત નથી. યુક્તિયુક્ત એટલે તર્કસંગત નથી. કર્મનો કીધો છે એટલે અહીંયા શબ્દ છે એની જ સાથે વાત કરો ને તમે વાંચો. હા, કર્મનો સ્વભાવ ન કહેવાય. ચૈતન્ય પોતે જ એક ગુણ છે. હા, અને એ કર્મને કારણે નથી. કર્મને કારણે એટલે કોઈ બાહ્ય પરિબળને કારણે. જેમ જીવને કશાય પરિણામ થયો તો કે જીવનો સ્વભાવ નથી. ક્રોધ એ જીવનો સ્વભાવ નથી પણ થયો. સ્વભાવ નથી પણ થયો. હવે આપણે કંઈક મારો સ્વભાવ નથી તો થયો, ઉદયથી થયો, નિમિત્તથી થયો, નિમિત્તને કારણે પણ સંગ સંબંધ કે સંયોગને કારણે થયો. પણ તને ક્રોધ થયો તો ક્રોધ મટી શકે છે. શું કામ? સ્વભાવ નથી. ક્રોધ ટળી શકે છે, ક્રોધ ટાળી શકાય છે, ક્રોધ રોકી શકાય છે. ઉદયમાં હોય તોય રોકી શકાય, નિમિત્તથી થાય તોય રોકી શકાય. અજ્ઞાનીઓને જેને બોધબળ છે એને આવા પ્રયોગો જ્યારે જ્યારે થાય ત્યારે ઉદયમાં ક્રોધજન્ય સ્થિતિ થાય તો પણ એ ક્રોધને જુએ છે અને ક્રોધ કે મારો સ્વભાવ નથી એટલે એમાં કરતા. એટલે ઉપસર્ગ થાય, પરિસહ થાય તો તે સમયે એ વિભાવ ભાવ કરતા નથી. થાય ખરો, નિમિત્તથી તો થાય. નિમિત્તનો સંબંધ જુઓ તો થયા વિના રે નહીં. સર્પ કરડવા આવે તો કરડવા દેવો કે મારી નાખો? છૂટવાનો બીજો કોઈ માર્ગ નથી. જવાબ આપો. હે, કેવો પણ ગાંધીજીનો. એટલે આમાં પ્રશ્ન કર્યો કે કરડવા દેવો, કરડવા આવે તો તને ગુસ્સો થાય કે નહીં, મારવાના ભાવ થાય કે નહીં, સ્વરક્ષણની વાત થાય કે નહીં. પણ ત્યાં એને કીધું કે જો જ્ઞાન બળ હોય તો, કે હું દેહ છું કે આત્મા છું, તો સર્પના કરડવાથી હું મરી જાઉં? અઘરું ખરું, શબ્દ પકડી લીધો છે ગુરુનો. અઘરું, માણસ જ અઘરો છે. માણસને સમજવો બહુ અઘરો છે પણ આત્મા સરળ છે. આ જ્યાં સુધી મનુષ્યપણું છે એ પણ એક પ્રપંચ છે વ્યવહારનો. આપણું મનુષ્યપણું જાગૃત છે જ્યાં સુધી ત્યાં સુધી એ પ્રપંચ, વ્યવહાર પ્રપંચ જાગૃત છે. હું આત્મા છું, મારી પર્યાય ભૂલાઈ જાય તો શુદ્ધ તત્વ જાગૃત થાય. પણ એવી સ્થિતિ તો આવતી નથી. અલગ આપણે આ સમજી લઈએ એટલે વાત પૂરી કરી. તો ત્યાં એ કહ્યું કે ક્રોધને રોકી શકાય છે, ટાળી શકાય છે અને આ ભાવ થયો. એક જગ્યાએ વચનામૃતમાં વાક્ય આવે છે, આપણે તો વાંચીને પછી વિચાર કરીને નહીં તો આગળ વધતા જ. એમાં આવ્યું છે કે સર્પ કરડવા આવે ને ભય ન થાય ત્યારે સમજવું કે આપણને દેહાધ્યાસ છૂટી ગયો છે. સર્પને જોઈને ભીતિ ન થાય તો એમ સમજવું કે ના બરોબર છે, જ્ઞાન પરિણામ પામ્યું છે, બોધ બરોબર પરિણામ પામ્યું છે. એમ ગાંધીને સરસ જવાબ આપીને કૃપાળુ દેવ, જ્ઞાનીઓની યુક્તિ અનેક અનેક પ્રકારની હોય છે તો એની અંદર જુઓ આ બોધબળ કેટલું કામ કરે છે. એટલે અહીંયા હવે તત્વ સમજાવે છે કે ચૈતન્ય છે જે હું પણ જે છે એ અનુત્પન્ન છે, અવિનાશી છે, શુદ્ધ છે અને એનો સ્વભાવ છે એ કોઈ નિમિત્તથી ઉત્પન્ન થયો નથી. કોઈ હું મનુષ્ય છું માટે ચૈતન્ય પણ આવ્યું છે એવું પણ મગજમાં નહીં. જીવ નિગોદમાં હોય તો એ ચૈતન્ય છે. કેવળ હોય એના નાશ
નાનાજીને જીવનો સ્વભાવ ન માનતા જો વિભાવિત ગુણ માનવામાં આવે તો તે કર્મનો સ્વાભાવિક ગુણ છે, તે કર્મનો વિભાવિત ગુણ છે. જ્ઞાન કર્મનો સ્વભાવ ગુણ છે એમ જો માનો તો કર્મ ચૈતન્ય રૂપ થાય, તે વાત યોગ્ય નથી. જો જ્ઞાનને કર્મનો વિભાવ ગુણ રહો તો તે જ્ઞાનને કોનો સ્વભાવ ગુણ માનશો? જો આત્માનો સ્વભાવ ગુણ જ્ઞાન છે એમ કહો તો તે અમે તો કહીએ જ છીએ. હવે જ્ઞાન તો આત્માનો મૂળ સ્વભાવ છે, પણ તમે એને જો એમ કહો કે આ તો કર્મનો ગુણ છે તો વિભાવિત છે કે અવિભાવિત સ્વાભાવિક છે એ વિચાર કરવો પડે. જો વિભાવિત ગુણ માનો તો તમારે જ્ઞાન એને કર્મ જ કહેવું પડે, કર્મનો ગુણ કહેવાય તો કર્મ તો જળ છે. એટલે અને જો વિભાવિત ગુણ રહો તો પછી તે જ્ઞાનને કોનો સ્વભાવ ગણવો? એટલે છેલ્લે બાકી ફાઇનલ એ આવે કે આત્માનો સ્વભાવ જ એ જ જ્ઞાન ગુણ છે.
તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો. એટલે કર્મનો જનિત આ ચૈતન્ય નથી, તો પછી કર્મ જનિત હોય તો કર્મ ચૈતન્ય છે તો જ એમાંથી ચૈતન્ય નીપજે ને, પણ કર્મ તો જળ છે માટે કર્મ જનિત એ સ્વભાવ માનવો નહીં. સરસ. એટલે આત્માનો સ્વયં ગુણ છે, કોઈથી કોઈ નિમિત્તથી ઉત્પન્ન થયેલું નથી. આ ચૈતન્ય કોઈ નિમિત્તથી ઉત્પન્ન થયેલું નથી. આગળ
જો ચૈતન્યને કર્મજનિત વિભાવ પર્યાય માનો તો કર્મમાં જ્ઞાન પણ માનવું પડશે, કેમ કે કારણના જેવું જ કાર્ય થાય. જ્ઞાન પ્રકૃતિનો ધર્મ નથી. જો જ્ઞાનને પ્રકૃતિનો ધર્મ માનો તો તેમાં ચૈતન્ય પણ માનવું પડશે, કેમ કે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે. જો પ્રકૃતિને ચૈતન્ય પણ માનો તો કર્મમાં અને આત્મામાં કંઈ ભેદ રહેશે નહીં, અને પ્રકૃતિને અનિચ્છાએ આત્મા પણ માનવું પડશે. માટે જ્ઞાનરૂપ આત્માનો ચૈતન્ય સ્વભાવ છે એ માનવું યોગ્ય છે. તે વિભાવ પર્યાય થઈ શકતો નથી. એટલે જ્ઞાન છે એ આત્માનો ચૈતન્ય સ્વભાવ છે એમ માનવું પડશે અને એ વિભાવ પર્યાય નથી એમ છેલ્લે કન્ક્લુઝન કરે છે.
અને કઈ વાતને કેન્દ્રમાં લઈને આખો પેરેગ્રાફ છે?
ચૈતન્ય ને કયો ભાવ છે એમ.
ચૈતન્ય
જીવની જે પ્રકૃતિ
ચૈતન્ય માનવામાં આવે, પ્રકૃતિ છે એ ચૈતન્યથી
જુદી છે.
અન્ય દર્શનમાં જે છે કરે પ્રકૃતિ
બંધ,
એટલે આ તો પ્રકૃતિ કર્મ કરે છે, આત્મા કંઈ કરતો
નથી.
તો એ જે છે એનું નિરસન કે પ્રકૃતિ એ ચૈતન્યપણું માનવામાં આવે, એ કંઈ કરે તો એ પ્રકૃતિમાં ચૈતન્ય તો કર્મમાં અને આત્મામાં કાંઈ ભેદ રહેશે
નહીં.
માટે એને જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ નથી, જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ નથી. પ્રકૃતિને જો જ્ઞાનવંત માનવામાં આવે પ્રકૃતિ શું કરે? પ્રકૃતિ કર્મ માંડે, સત રજસ અને તમસ આ ત્રણ પ્રકારની ત્રિગુણાત્મક પ્રકૃતિ છે, અને એ ત્રણ પ્રકૃતિ છે ત્યાં સુધી જીવ કર્મ કરે છે, અને પછી ત્રિગુણાતીત રહિત થાય છે, ત્રિગુણારહિત પ્રકૃતિથી રહિત પછી કર્મમાં. અહીંયા કહે છે એ વાત પણ બંધ બેસતી નથી, કેમ કે પ્રકૃતિને ચૈતન્ય માનવા જતાં પ્રકૃતિ તો જડ છે, તો પછી જડમાં ને આત્મામાં કાંઈ ભેદભાવ રહેશે નહીં. તો જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ
નથી.
અને ત્યાં સાત્વિક સાત્વિક છે, સત્વ તમસ અને રજસ ત્રણ પ્રકારની પ્રકૃતિ ગીતાના અભ્યાસમાં કરશો તેમાં આવશે. આ બધું ત્રણ પ્રકારની પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ કર્મ બાંધે છે. તો અહીંયા એ પ્રકૃતિ અને ચૈતન્ય એ બેની એકરૂપતા નથી એ વાત અહીંયા મૂકી છે, કે કર્મ જ્ઞાન તો ચૈતન્ય સ્વરૂપ છે પણ જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ નથી. જો પ્રકૃતિને ચૈતન્યપણું માનવામાં આવે તો કર્મને આત્મામાં કાંઈ ભેદ રહે નહીં, માટે પ્રકૃતિને અનિચ્છાએ આત્માપણું માનવું પડશે. માટે જ્ઞાનરૂપ આત્માનો ચૈતન્ય સ્વભાવ છે એ માનવું યોગ્ય છે, તે વિભાવ પર્યાય થઈ શકતો નથી. આપણે આત્મસિદ્ધિમાં યુક્તિ આપી છે, કર્મનો કરતા કોણ એ પ્રશ્નનો જ્યારે આપ્યું છે કે કરે પ્રકૃતિ બંધ, કરતા ઈશ્વર કોઈ નહીં, એને પ્રશ્નમાં છે કરે પ્રકૃતિ બંધ, એ પ્રકૃતિની અંદર આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા. હવે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, બંધ કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. અને પ્રકૃતિ છે એ જીવની ત્રણ પ્રકારની સત્વ તમસ અને રજસ, એ ત્રણ પ્રકારની પ્રકૃતિ એના ત્રણ ગુણો કીધા પ્રકૃતિના, એ ત્રિગુણાત્મક છે. અને પછી ત્યાં જે જીવની મુક્ત જીવની કલ્પના છે એ ગુણાતીત અવસ્થા કીધી છે. એ ગુણ એટલે પ્રકૃતિના ગુણોથી, કે જે પ્રકૃતિ એ દોષ કરે છે, આત્મા નથી કરતો, એ તો અસંગ જ છે. સાંખ્ય દર્શનની આ ભૂમિકા છે, એ ભૂમિકાને અહીંયા જવાબ મૂક્યો છે આચાર્યશ્રીએ. એણે કહ્યું છે કે આત્મા સદા અસંગ હોય તો અસંગ તો પરમાર્થથી છે, પણ પ્રકૃતિ સાથે જોડાયેલો છે ત્યાં તો કર્મથી છે. તો એને અહીંયા એ કહ્યું છે કે પ્રકૃતિમાં જવાબ આપ્યો છે કે જો ચેતન કરતું નથી નથી થતા તો કર્મ, એટલે જે કંઈ કરે છે એ પ્રકૃતિ દ્વારા કર્મના માધ્યમથી, પણ જે વિભાવ છે પ્રકૃતિ છે એ વિભાવ છે, એ વિભાવ પર્યાય છે, એ વિભાવ પર્યાય પણ એ જીવનો સ્વભાવ ગુણ ગણી શકાય. એ કર્મની અપેક્ષા નથી. અહીંયા પ્રકૃતિ આ આત્માના ત્રિગુણાત્મક પ્રકૃતિને સાંખ્ય દર્શન સાથેની સંબંધિતની વાત છે. તો અહીંયા ત્યાં સુધી આપણે પહોંચ્યા. હવે આગળનું જે છે, હવે જુદા જુદા વિશેષ વિચારો આવશે, આપણે હવે આગળ સમય વિચારીશું. અહીં સુધીનું સર્વતત્વ રહસ્યની અંદર તો પહેલું તત્વ એ આપ્યું કે ચૈતન્ય છે એ સ્વયં છે, એ કોઈથી ઉત્પન્ન થતો નથી. ચૈતન્ય છે એ આત્માનો સ્વાભાવિક ગુણ છે, ગુણ અને ગુણી વચ્ચે અભેદ હોઈ શકે નહીં. એ કોઈ પણ પ્રકારના કર્મથી, કોઈ પણ પ્રકારના પંચમહામૂત વગેરે સંયોગથી, કે કોઈ પણ પ્રકારની ગુણાત્મક પ્રકૃતિથી ચૈતન્યનો સ્વભાવ વિભાવ થઈ શકે નહીં. એ તો તદ્દન અલગ જ છે, એનું શુદ્ધ અસ્તિત્વ છે અને એ અનુત્પન્ન છે અને અવિનાશી છે. આ આત્મતત્વ એટલે જીવતત્વની પહેલી ધારણા સર્વતત્વ રહસ્યની અંદર જીવ તત્વની ધારણા આ કરાવી કે જીવ, હું જીવ છું અથવા હું આત્મા છું અથવા હું ચૈતન્ય છું એમ શબ્દ કહેતા, આ તમામ શરીરની પ્રકૃતિ તે પણ હું નથી, શરીરની કોઈ પણ અવસ્થા છે તે પણ હું નથી, શરીરનો કોઈ પણ બીજો દેહના ધર્મોને દેહના ગુણો તે મારા નથી, અને ચૈતન્યના ગુણો છે એ કોઈ બીજાને કારણે. પેલા એક વાત છે, મનભાઈ આપણે શુદ્ધ ચૈતન્યની અવસ્થાને જાણીએ કે કર્મ એટલે જીવ અને પુદ્ગલ એ બે જ પદાર્થ એવા છે કે જેમાં વિભાવિક શક્તિ છે. જો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એમાં ક્યાંય વિભાવ પર્યાય થતી, એ તો અનંતકાળથી એ દ્રવ્યો પોતાની જ પર્યાયમાં છે. જે ગરબડ છે, સંસાર છે, બંધ મોક્ષ છે, એ બધી જ જે કંઈ છે બે તત્વમાં જ છે. પુદ્ગલ આકાશ જળ છે, કોઈ વાર એમ નેમ આપણે કરીએ ને તો પછી ગરબડ થઈ જાય. મારે કંઈ કહેવું નથી. પુદ્ગલ અને ચૈતન્ય એ બે એવા તત્વ છે કે જેમાં વિભાવિક શક્તિ છે, અને બંને તત્વો એકબીજાના સંગમાં સંબંધમાં આવે તો અન્ય અન્ય એકબીજાને પ્રભાવિત કરી શકે છે, અને એ પ્રભાવિત કરી શકે અને એમાં જે કંઈ પરિણામ થાય એ વિભાવિક પર્યાય કહેવાય. એ એની વિભાવિક પર્યાય કહેવાય. કર્મના કારણે આપણે શરીર ધારણ કર્યું છે તો વિભાવિક પરિણામ છે. ચૈતન્યને કારણે આ પરમાણુએ શરીરનું રૂપ ધારણ કર્યું છે, એ એની વિભાવિક પરિણામ પર્યાય છે. પરમાણુની પુદ્ગલની એમાં ચૈતન્ય તો હોય જ. ના ના ના, એને કારણે જળ ઉપર અસર થઈ અને એમાં પ્રમાણમાં જેટલી છે એના પ્રમાણની અંદર જળની અંદર ચેતનનું આરોપણ. બેયની વિભાવિક પર્યાય થતા એકબીજા ભળે. પ્રભાવિત થાય તો થાય, ભળે તો ન થાય. જો એકબીજાનો પ્રભાવ પડે તો થાય. જો ચેતન પોતાના ભાનમાં જ રહે, જો ચેતન કરતું નથી, હા એટલે બંનેમાં જો ચેતન કરતું નથી, આ તો ભળે માત્ર છે એટલે ન થાય. આ તે પાછું ગણિત જુદું કરી નાખીશ તો, કેમ કે આપણે જલ્દી જલ્દી બધું જોઈએ છે. અહીંયા વિચાર કરો કે ભાઈ એક એક વાતને સમજવું જોઈએ, સમજણ કરો. તો વિભાવિક પર્યાય બીજી ઊભી થાય. એ વિભાગ મેં કીધું ને, પુદ્ગલ આ શરીરનું રૂપ ધારણ કર્યું એ એની સ્વાભાવિક પર્યાય નથી. જેટલું સમજાય એટલું સમજવું, પણ પછી ઉતાવળની અંદર અવળું સમજવું નહીં. વિશેષ અવસર.